આપણે ગીધે કરવા વાળા છે, એ આપણા સમક્ષ નથી. જે જમાનામાં એ લોકોના ઇમામ એ લોકોના વચ્ચે હતા, તો એ લોકો ઉપર કાંઈ પણ પ્રોબ્લેમ પડતા હતા, કાંઈ પણ જરૂરિયાત હતી તો એ લોકો ઇમામ પાસે જઈને પૂછી લેતા હતા કે આમ આ પ્રમાણે કેમ કરાવો, શું કરાવો. હવે આપણને નથી ખબર, કારણ કે આપણે આપણા ઇમામ પાસે જઈને કંઈ પૂછી નથી શકતા. તો આપણી જિમ્મેદારી શું છે? આપણી રિસ્પોન્સિબિલિટી જેવી રીતે કે આપણા જે આગ્રા ઇમામ જે બધા હયાત હતા, એ લોકોના જમાનામાં જે એ લોકોની કોમ ઉપર જે જિમ્મેદારી હતી, એવી જ જિમ્મેદારી આપણા જમાનામાં આપણા ઉપર છે. અને જે આપણા 11 ઇમામ પસાર થઈ ગયા, એ બધા સમજાવી ગયા છે કે શું શું અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક મોમિનથી ચાહે છે, એ બધું આપણા પાસે આ વાતાને મોજૂદ છે. એટલા માટે જો આપણા ઇમામ ગાયબ હોય કે આપણા સામે હાજર હોય, એમાં કંઈ ફરક નહીં પડે આપણી જિમ્મેદારીમાં, કારણ કે આપણા માટે બધું લખેલું અને બધું આપણા જે હાજી વચ્ચે જે હુજ્જત છે, જે આપણા ઇમામ ગાયબ છે એના પછી એના હુજ્જત હોય છે, જે ચાર નાયબ આવી ગયા અને એના પછી મરજાઓ હોય છે, એ લોકો આપણને દેખાડશે કે કઈ રસ્તો આપણને લેવાનો છે. અને જો કાંઈ એવા આપણને એવા મસાલા હશે કે આપણે એને હલ નહીં કરી શકીએ, તો આપણે એ લોકોને પૂછી શકશું. તો આપણી જિમ્મેદારી બહુ જ વધારે ભારી છે, કારણ કે આપણા ઇમામ ન હોવાથી આપણે પોતાને સમજી અને આપણી જિમ્મેદારી આપણને અદા કરવી પડશે. હવે જે આપણને આ હદીસ કહી ગઈ કે જે કોઈને મોત આવે છે અને પોતાના ઇમામ પોતાના જમાનાના ઇમામને પોતે નથી ઓળખતો, એની મારેફત નથી રાખતો, તો એ જાહિરની મોતે મળે છે. તો ઇમામનું મારેફત હાંસિલ કરવું એટલે શું? ઇમામને કોનેક્ટ કરવું, ઇમામને જેવી રીતે કે ઇમામ અલી અલૈહિસલામના જમાનામાં મોઆવિયા હતો, ઇમામને ઓળખતો હતો, થોડીક નહોતો ઓળખતો. ઇમામનો આખો બાપ કોણ છે, એના બાપ દાદા કોણ છે, પરદાદા કોણ છે, કઈ કુટુંબના છે, ઇમામ અલી અલૈહિસલામની બહાદુરીને ઓળખતો હતો કે કેવી રીતે જંગમાં લડતા હતા બધું. પણ શું એ કાફી છે? તો શું એમ કહેવાશે કે પોતે જાહિરના મોતે ના મળ્યો? ના, પોતે જાહિરના મોતે મર્યો છે એ મોઆવિયા, કારણ કે એના પાસે ઇમામની વિલાયતની મારેફત ન હતી. ઇમામની મારેફત હાંસિલ કરવું એનો અર્થ શું છે? કે આપણા ઇમામની જે વિલાયત અલ્લાહે એને આપી છે, એ વિલાયતને કબૂલ કરવું, દિલમાં ઉતારવું અને એના પછી એના પ્રમાણે અમલ કરવું. ઇમામની મારેફત હાંસિલ કરવી એનો અર્થ એ છે કે આપણને સમજવું જોઈએ કે આપણા ઇમામ આપણાથી શું ચાહે છે, કે સ્કિલ આતંદનું આપણા ઇમામ શું ચાહે છે કે આપણે શું કરીએ. જ્યારે આપણે ઓળખશું કે આ બુઝુર્ગ છે, મારાથી શું ચાહે છે, આ મારા વડીલ છે, એ મારાથી શું ચાહે છે, તો એને કહેવાશે ઇમામની મારેફત. હવે તો પહેલો આપણો પહેલી જિમ્મેદારી આપણે શું કીધા કે ઇમામની મારિફત હાંસિલ કરવાની છે. ઇમામ અલૈહિસલામની મારિફત હાંસિલ કરે એ પહેલી જિમ્મેદારી. હવે બીજી જિમ્મેદારી શું છે આપણી? કે એ ઇમામ સાથે મોહબ્બત કરવી, બલકે મોહબ્બત કરવું. જે આજે જજા આપણે સાંભળ્યા કે મોહબ્બત એવી વસ્તુ છે કે જે મોહબ્બત કરતા પણ વધારે છે અને એ આપણા ઉપર વાજિબ કરવામાં આવ્યું છે. ત્યારે કે એક અફેક્શન એક એવી વસ્તુ છે કે જે દિલની વસ્તુ છે, પણ મોહબ્બત જે આપણા ઉપર વાજિબ છે કે આપણા દિલમાં લઈ આવી કપશે અને આપણા ઇમામને ઓળખીને એ લોકોની સિફાત એ લોકોની કાલી તેને ઓળખી અને આપણા દિલમાં આપણે મોહબ્બત પેદા કરશે. તો એ ખુદા સુબહાનહુ વ તઆલા કે જે સૂરા અશ-શુરા આયત નંબર 42 માં ફરમાવે છે કે કુલ લા અસ્અલુકુમ અલયહી અજરન ઇલ્લાલ મવદ્દતા ફિલ કુરબા. જ્યારે લોકો આવ્યા રસૂલ ખુદાને પૂછવાને કે તમે આટલી મહેનત કર્યા અમને સીધા રસ્તા ઉપર લઈ આવ્યા, અમને જહન્નમથી બચાવ્યા, અમે જાનવર હતા અમને ઇન્સાન બનાવ્યા, હવે તમે કહો તમને શું અજર ખપે છે, એનો એનો સારેર શું ખપે છે તમને, ત્યારે આયત ના નાઝિર થાય છે અને કુરાન શરીફની આયત કે અય રસૂલ કહી દે એ લોકોને કે મને અજરે રિસાલત એટલે કે મારો સાલેહ જે મેં મહેનત કરી છે એ સિવાય મને કાંઈ નથી કરતું સિવાય કે મારા કરાબતદારો સાથે મારા જે અહેલે બૈત છે એના સાથે તમે મુવજ્જત કરો ઇલ્લા મુવજ્જત ફિલ ઓરબા તો આ બીજી જિમ્મેદારી હું તમને જલ્દી જલ્દી કહીશ કારણ કે હવે ટાઈમ એકદમ પસાર થઈ ગયો છે અને આપણે છેલ્લે સવાલ જવાબનો પણ પ્રોગ્રામ રાખ્યા છે તો બીજી જિમ્મેદારી એ છે કે આપણા ઇમામ સાથે આપણે મુવજ્જત કરવાનું છે અને એ મુવજ્જત આપણે કેવી રીતે કરશું એવી રીતે કે આપણા ઇમામને આપણે દગલે ને પગલે આપણી જિંદગીમાં આપણે યાદ કરે પહેલા તો આપણાથી કોઈ આપણે કોઈને કોઈને ચાહતા હોય અને આપણાથી વિખૂટા પડી ગયા હોય આપણાથી દૂર થઈ ગયા હોય તો કેટલા આપણને યાદ આવે છે આપણા દરેક કામમાં આપણને યાદ આવશે કે કાશ આ મારા સાથે હોત તો આવા ટાણે કે આપણે કંઈક ખુશીનો વખત હોય કે ગમીનો વખત હોય કે આમ તેમે તો એવી જ રીતે આપણા ઇમામ સાથે જે કોઈ મવદ્દત કરતો હશે એને ડગલે અને પગલે યાદ આવશે ઇમામ કારણ કે આપણા ઇમામ ગૈબતમાં છે એ ખોટ કેને છે પહેલી ખોટ તો આપણને છે કેવા એ લોકોના જમાનામાં એ લોકોના ઇમામ એ લોકોના દરમિયાન હતા તો કાંઈ પણ એ લોકોને પ્રોબ્લેમ થતો હતો કોઈને રોજીની તંગી હતી તો તરત જઈને ઇમામ પાસે જતા હતા એ લોકોની મુશ્કેલ દૂર થઈ જતી હતી કોઈને ગર્ભાશનો પ્રોબ્લેમ હતો તો ઇમામ પાસે જતા હતા કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ હતો કોઈને ઓલાદ નહોતી થતી કોઈને મસ્કલા પૂછવા હતા પર તરત જ ઇમામ પાસે જતા હતા આવા ટાણે આપણા ઇમામ ગૈબતમાં છે પહેલી ખોટ આપણને છે કારણ કે જો આપણા ઇમામ આપણા દરમિયાનમાં હોત તો આપણી આવી હાલત ન હોતી તો આપણે આપણા ઇમામને યાદ કરે અને પછી આપણે દુઆ કરે કે આપણા ઇમામની ઝુહૂરમાં તાજીમ કરે અલ્લાહ એટલે કે એની જલ્દી કરે તો આપણે ઇમામને કેવી રીતે યાદ કરશું આપણે એના તરફથી આપણે તવાફ કરે ને ઇમામ માટે આપણે સદકો કાઢે ઇમામની સલામતી માટે આપણે સદકો કાઢે અને ઓલમાંથી મેં સાંભળ્યું છે હદીસ કંઈ પહેલી નથી મેં પણ ઓલમાંથી સાંભળ્યું છે કે ખાસ કરીને આશુરાના દિવસે આપણા બારમા ઇમામ અલૈહિસ સલામને યાદ કરી અને એના વાસ્તે તમે સદકો કાઢજો કારણ કે એ દિવસ એટલો ભારે હોય છે આપણા ઇમામને એટલો એનો ગમ બહુ જ ભારે હોય છે કે પોતે એકદમ એના માટે ડિફિસિલ કાપ હોય છે આશુરાનો દિવસ ખાસ કરીને કે એકદમ એના માટે ખતરાવાળો દિવસ છે કેમ આપણા સગાને ઉપર કાંઈ મુસીબત પડે છે કાંઈ ઓપરેશન થવાનું હોય કે કાંઈ પણ મુસીબત પડી હોય તો આપણે તરત જ સદકો કાઢીએ એના નામનો કે એની બલા દૂર થાય તો કહે છે કે આપણા ઇમામથી આપણને મુવજ્જત હોય તો આપણે આપણા ઇમામને વારંવાર યાદ કરે એના તરફ એના માટે સદકો કાઢે કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણા ઇમામને સલામત રાખે ને આપણે કુરાન શરીફ પડીને એને હદીયો આપી શકીએ આપણે એવા ખૈરિયાતના કામ કરી અને કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા વાયદો કર્યો છે કે જે કોઈ પોતાના ઇમામને યાદ કરી ખૈરિયાતમાં સારા અમલથી યાદ કરી કરશે અને ઇમામ માટે કરી અને ઇમામ હજો કરશે તો અલ્લાહ સુબહાન વ તઆલા એને ઇમામ સાથે મહેશૂર કરશે એટલે કે કયામતના દિવસે એના સાથે એને જીતા કરશે અને મને એના બધા ગુનાને માફ કરી દેશે પછી શું કહેવામાં આવે છે કે વારંવાર આપણને દૂધ આવે છે ખાસ કરી અને રેઝોલ્યુશનમાં એવી વાતો એક નાખવામાં આવે છે કે આમ આગની જેમ ફેલાઈ જાય છે સારી વાતો હશે એ બધી દબાઈ જશે અને જે શકની વાત છે અને જેમાં બધે ઇશ્કાર હોય છે અને જેમાં ગડબડ હોય છે એ વાતો તરત જ ફેલાઈ જાય છે અને એટલી શંકા પેદા કરે છે એ શૈતાનનું કામ છે તો આપણી જિમ્મેદારી શું થાય છે કે આપણે કોશિશ કરે કે જો એવું કંઈ શકની વાત હોય આપણે કોશિશ કરે કે આપણે એના એનાથી માલુમાત હાસિલ કરે જાણકારી હાસિલ કરી અને આ બધા શકો છે બધાના વચ્ચે એ બધા શકને દૂર કરવાની આપણે કોશિશ કરે તો એમાં પણ એક દુઆ હોય છે કે સાદી ક્યારે મોહમ્મદ ઇમામે જાફરે સાદી કરે સલામ
સલામ
સહાબીને કહે છે કે એવો જમાનો આવશે કે માણસો એકદમના શકમાં પડી જશે, એકદમના શકમાં પડી જશે. તો કહ્યું કે યા ઇમામ, એનાથી બચવા માટે શું કરવું? તો કહે છે કે નમાઝ બાદ ત્રણ ફેરે તમે દુઆ પડો કે યા અલ્લાહ યા રહમાન યા રહીમ યા મુકલ્લિબલ કુલુબ સબિત કલ્બી અલા દીનિક. ત્રણ ફેરે વાજિબ નમાઝ બાદ પડે તો એનાથી આપણા દિલમાં શક પેદા થવાને ખોફ ન રહે અને આપણે સાબિત કદમ રહી શકે. તો એ ત્રીજું શું છે કે આપણે દુઆ કરે અને આપણે મહેનત કરે કે આપણે આપણા દિલમાં શક પેદા ના થાય. હવે આ ઓલમા લોકો છે, આપણા ઇમામ કઈ કયા છે કે આપણા ઓલમા છે એ એની હુજ્જત છે, જે આપણા મરજાએ તકલીફ છે એ લોકો કેટલી મહેનત કરે છે આપણા માટે. ને બિહાર અનવારમાં પણ જે વોલ્યુમ જોયો છે 5C 6C 6C 20 હદીસ 12, એમાં શું લખેલું છે, આપણા ઇમામ અલેહું સલામ કહે છે કે આ ઓલમા લોકો એવા લોકો છે કે એ લોકો એક વહાણ હોય એક વાતો હોય એના કાપિતેન જેવા છે. એ કાપિતેન લોકો ના જે એ લોકોના જિમ્મેદારીમાં બધા માણસો છે અને એ લોકો એવી એટલી મહેનત કરે છે કે એ માણસોને બચાવે છે. તો એ એવા લોકો છે અને એ સૌથી બહેતરીન લોકો છે કે જે અલ્લાહ ની નજરમાં જે અલ્લાહને બહુ જ પસંદ છે. તો એ ઓલમા લોકોને આપણે ઇજ્જત કરે, વાત વાતમાં આપણે કાંઈક ને બોલી લઈએ એ લોકોની બેઇજ્જતી કરી નાખીએ આપણે બોલથી ફેરથી, એવું ન થવું જોઈએ. એ લોકોની ઇજ્જત કરે અને એ લોકોના બોલ ઉપર આપણે ચાલીએ. એ લોકોને જે એ લોકો મસાલા આપતા હોય કદાચ ને આપણા મગજમાં ના ઉતરતા હોય પણ આપણે એને કબૂલ કરી લઈએ અને પછી આપણે પોતે તપાસ કરીએ આપણાથી જો થઈ શકે. અને એવું ઘણી વસ્તુ છે કે જે એ લોકો કહે છે આપણને પછી કેટલા વર્ષો પછી આપણને સમજણ પડે છે કે શા માટે આ ચીજ હરામ હતી, શા માટે હલાલ હતી, શા માટે આમ હતી. પછી કહે છે કે આપણે ફરજની વાત જોઈ લાગેલી ફાંસ આપણે આપણે ઇંતેજાર કરે, એટલે કે આપણે ઇંતેજાર એવું નથી કે બસ અદબ વાળીને આપણે વાત જોઈએ વાત જોઈએ, ના એવું નથી. પણ ઇંતેજાર એવી ઇંતેજાર હોય કે જે આક્ષમ વાળી હોય, આપણા ઘરે મહેમાન આવવાના હોય તો આપણે એની ઇંતેજાર કરે છે. એની ઇંતેજાર આપણે વાત જોતા હોય એનું એનો એનો અર્થ શું થઈ ગયું કે આપણે ઘરની સફાઈ કરશું, જલ્દી જલ્દી જઈને આપણે કુર્સ કરી આવશું કે મહેમાનને આપણે શું ખવડાવશું, આપણે એની પથારી સરખી કરી દેશું, બધું તૈયારી કરી પૂરી તૈયારી કે મહેમાન આવે એની પહેલા કરે. હવે જે લોકો ખોટી ઇંતેજાર કરે છે કહે છે હવે તો ઇમામની ઇંતેજાર કરે છે પણ કઈ તૈયારી નથી કરતા તો શું થશે, મહેમાન આવી જશે કહેશે કે ના બેસો બેસો વાંચો હું જલ્દી જલ્દી મહેમાન કુર્સ કરી આવું, બેસો બેસો હજી હું ચાય પકાવું હું રાંધું, એવી રીતે નહીં થાય. એ જ્યારે આપણે ઇમામની ઇંતેજાર કરે તો તૈયારી પહેલેથી હોવી જોઈએ અને એવી ઇંતેજાર હોવી જોઈએ કે ઇમામને ખુરૂજ ઇમામનો ગેબત ખતમ થાય અને આપણા દરમિયાન આવે. પછી કહે છે કે જ્યારે ઇમામ આવશે તો ઇમામની હુકુમત ત્રણ વસ્તુ પર કાયમ હશે. એ ત્રણ વસ્તુ પર કાયમ હશે એ પ્રમાણે આપણે એ ત્રણ ચીજમાં સલાહિયત આપણામાં પેદા પહેલેથી કરવી જોશે, એની તૈયારી પહેલેથી કરવી જોશે. કારણ કે એ ત્રણ વસ્તુ એ કઈ જીજુ ઓળાંતમાં એટલે કે એક દિવસમાં બધું ના થઈ શકે, એ કેટલા વર્ષોની તૈયારી હોય મહેનત હોય ત્યારે થઈ શકે. તો એમાં પહેલું શું છે કે જ્યારે હાદી આવે છે જ્યારે હિદાયત કરવા વાળા આવે છે ત્યારે લોકો તઝકિયતુન નફ્સ કરે છે, અખલાક ત્રણ વસ્તુ છે કે ત્રણ વસ્તુ ઉપર એનો ભાર હોય છે જે સોશિયલ હોય છે ક્યુચ્યુઅલ અને ઇકોનોમિક હોય છે. તો જે તઝકિયતુન નફ્સ કરે છે એટલે કે લોકોના અખલાકને સુધારે છે, લોકોના દિલોને પાક કરે છે, પછી લોકોને ઇલ્મ અને હિકમત અતા કરે છે અને પછી એવી રીતે અદલો ઇન્સાફ ફેલાવી નાખે છે કે એમાં કોઈ ગરીબ કે કોઈ મજલૂમ નથી બાકી રહી જતું. તો આ ઇમામનું જે ગુવર્નમેન્ટનો જે ત્રણ પાયા છે એ પાયા આપણને તૈયાર કરવાના છે, આપણી જિમ્મેદારી છે કે આપણે એ પાયાની તૈયારી કરે તો ઇમામ આવે તો આપણે એમાં સાથે સાથે મળી શકે, કારણ કે ઓછતાના એ આવે અને આપણે જે આદતો હોય, ખરાબ આદત હોય, જે આપણે જે તસ્કેતું નફ્સ નાચું હોય, આપણું દિલમાં હજી દુનિયાની મોહબ્બત એકદમ વધી ગઈ હોય, એવું બધું હોય અને ઓછીતાના ઈમામ આવે તો એ ઓછીતાનું ન પડી શકે. ને ઈમામ અલૈહિસલામ આવશે ત્યારે અમર બી મારૂફ અને નહ્યાની મુનકર પોતે તો કરશે, પણ આપણને આપણા વચ્ચે એકબીજા સામે નહ્યાની મુનકર અને અમર બી મારૂફ કરવું પડશે, કે જેથી બધા સાથે મળી અને આગળ વધે, બધા સાથે મળી અને એ તેરાને તૈયાર કરે. તો આપણા નબી કરીમ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે તમે બધા એકબીજાના હાદી છો, એકબીજાને તમે હિદાયત કરવા વાળા છો, એકબીજાના ગીત છો. વાત ના જો કે મોવડાના મિંબર ઉપર ચડે અને આપણને કહે કે આ આ ખરાબી છે, હવે આ બદલાવાની જરૂર છે, આ ન થવું જોઈએ, એવી રીતે આપણે વાત નથી જોવાની. આપણે પોતે પોતે અંદર અંદર એકબીજાનો સુધારો લઈ આવશું તો કહેવાશે કે આપણે ઇમામની મદદ કરે છે, કે આપણે એ તેરાને તૈયાર કરે છે કે ઇમામ આવે આપણા વચ્ચે, કે એને જે તેરાને જેવું ખપે છે એવું એને મળી શકે. તો એ કહે છે કે તમે એકબીજાના હાદી છો અને એકબીજાની જિમ્મેદારી છે, તમારે એકબીજાની રિસ્પોન્સિબિલિટી છે કે તમે એકબીજાને સુધારો. અને પછી સાતમી જિમ્મેદારી શું છે કે આપણે હરામથી પોતાના નફ્સને બચાવે, એ સૌથી મોટામાં મોટી જિમ્મેદારી છે. જ્યારે ઇમામે જાફર સાદિક સાદિક આલે મોહમ્મદ અલી સલામને પૂછવામાં આવે છે, પછી ત્રીજી ફેરે આવે છે કે યા ઇમામ અમે માફી માંગીએ છીએ, અમારાથી શું ભૂલ થઈ ગઈ છે કે તમે અમને રસૂવા કરવા નથી માંગતા. ઇમામ આવી રીતે અમર બિલ મારૂફ કરે છે, આવી રીતે હિદાયત કરવા માંગે છે અને લોકોને સમજાવે છે કે તમે તો મારા મોહિબત છો, તમારા દિલમાં મારી મોહબ્બત છે, પણ મારા શિયા નથી. મારા શિયા થાવું હોય તો એમાં અમુક સિફાતો અમુક કાલિતી તમારામાં નાખવી જોશે. અને એ લોકો પૂછે છે કે યા ઇમામ અમને અમે હાથ જોડીને પૂછે છે કે કઈ કઈ એવી સિફાત છે કે જે અમારામાં હોવી જોઈએ તમારા શિયા થવા વાસ્તે. તો કહે છે કે અમારા શિયા એવા છે કે જે પોતાના પેટને હરામથી બચાવે છે અને પોતાની શરમની જગ્યાને હરામથી બચાવે છે. એ પહેલો એમાં વસ્તુ છે કે જે પોતાને હરામથી બચાવવાનું, એ પણ એક મોટી ઇબાદત છે અને એ પણ આપણા ઇમામનો ઇંતેજાર છે. અને એ કહે છે કે જ્યારે આવા માણસો તમને દેખાય કે જે પોતે પોતાને હરામથી બચાવે છે, બે વસ્તુ કે જે એકદમનું મહેનત છે પણ જે જરૂરી છે અને જે શિયા થાવું હોય ઇમામના, તો આ બે વસ્તુ આ બે કાલિતે એ લોકોમાં આવી જાય તો એ લોકો શિયાને અલી કહેવાશે, શિયાને એહલે બેત કહેવાશે. અને પછી ઇમામ કહે છે કે અમારા શિયામાંથી એવા હોવા જોઈએ કે જો એક લાખ લાખની વસ્તી હોય, એમાં લાખ માણસો રહેતા હોય એક ગામમાં, અહીંયા તો પારિસમાં તમને લાગે છે 3 મિલિયન છે કે એના માફ કહે છે 3-4 મિલિયન છે કે છે કે જો એક એવા ગામડામાં જો લાખ જણા રહેતા હોય, એમાંથી જે મેયર હોય એ પૂછવામાં આવે આ કોણ છે, તો કહેવામાં આવે કે આ શિયા છે, આ જાફરી છે, આ ઇમામે જાફર સાદિકને માનવા વાળા છે. મતલબ શું કે એ જે તું ભણવા વાળો છે, જે સ્કૂલે જવા વાળો છે, તું બધાથી પહેલો હોવો જોઈએ, તું ઇમામનો શિયા છો તો તું બધાથી આગળ હોવો જોઈએ, ભણતરમાં અખલાકમાં આગળ હોવો જોઈએ, દીનદારીમાં આગળ હોવો જોઈએ, બધાથી પામીને મેયર હોવો જોઈએ. તો ઇમામ કહે છે કે મારા શિયા એવા હોય છે કે જે વસ્તીમાં જ્યારે કહેવામાં આવે કે આમાંથી બહેતરમાં બહેતર સારામાં સારો માણસ કોણ છે તો કહેવામાં આવે કે આ છે, આ જે તમારા શિયાળ છે. તો નવમી જિમ્મેદારી કહેવામાં આવે છે, ઇમામને પૂછવામાં આવે છે કે યા ઇમામ, જે લોકો મુસલમાન છે પણ શિયા નથી, એ લોકો સાથે અમને કેવો વર્તાવ કરવો જોઈએ? તો ઇમામ કહે છે કે તમે જો તમારા ઇમામ તરફ જો તમે કે તમારા ઇમામ લોકો જેમ કરે છે એવી રીતે તમને કરવાનું છે. કહે છે કે જેવી રીતે તમારા ઇમામ મુસલમાન સાથે કરતા હતા એવી જ રીતે તમે પણ મુસલમાન ભાઈઓ સાથે કરો. એટલે શું? એટલે કે કહે છે કે તમારા ઇમામ જ્યારે એ લોકો બીમાર પડતા હતા તો મુસલમાન ભાઈઓને જોવા જતા હતા, એની યાદ જ કરતા હતા, તો તમે પણ તમારા મુસલમાન ભાઈઓ હોય છે જે તમારા પાડોશમાં રહે છે કે પાડોશમાં નથી રહેતા, એ લોકોને તમે પણ યાદ જ કરો, એને તમે જોવા જાઓ. એ લોકોના ઘરમાં મોત થઈ જાય, મરણ થઈ જાય, તો તમે એ લોકોના તશીએ જનાઝામાં શરીક થાઓ. અને જ્યારે એ લોકોને તેવા ન્યાસની જરૂર પડે, શહાદતની જરૂર પડે, એક્ઝામ્પલ ટ્રિબ્યુનલમાં રે, એની કાંઈ પણ મદદની જરૂર પડે તો તમે એ લોકોની મદદ કરો. અને જ્યારે એ લોકો તમને અમાનત સોંપે, અમાનત ખાલી પૈસા રે માલ દોલત નથી, અમાનત કોઈ કોઈની ખાનગી વાત હોય, કોઈની સિક્રેટ હોય, એને અમાનત કહેવાય છે. અમાનત ઘણી જાતનું હોય છે. તો જ્યારે કોઈની અમાનત તમારા પાસે હોય અને ભલે પછી શિયા ના હોય તો તમે એની અમાનતની હિફાજત કરો. અને દસમું શું છે આપણી જિમ્મેદારી? કે જે મઝલૂમ હોય છે એને એની મદદ કરવી, એ લોકોની મદદ કરવી. કારણ કે અલ્લાહ સુબહાનહુ તઆલા શું કહે છે કે વ નુરીદુ અન નમુના અલ્લઝીના સ્તુતફુ ફિલ અર્ધ વ નજઅલહુમ અઇમતન વ નજઅલહુમ વારિસીન. સૂરે કસસમાં આયત નંબર 5 માં અલ્લાહ સુબહાનહુ તઆલા ફરમાવે છે કે જ્યારે બારમા ઇબ્રાહીમ સલામના બારમાં છે આ આયત, કે અમને ખબર છે કે જે લોકો મઝલૂમ હતા, જે લોકો દબાણમાં હતા આ દુનિયામાં, એ લોકોને અમે કાયદ બનાવે, એ લોકોને અમે શેઠ બનાવે, સરદાર બનાવે, અને અમે એ લોકોને વારિસ બનાવે, એટલે કે અમે એ લોકોને હુકુમતના વારસદાર બનાવે. તો જે લોકો મઝલૂમ છે, જે લોકો દબાણમાં છે, એ લોકોની મદદ કરવી એ પણ એક ફરજ છે ઇંતેઝાર જમાનામાં. હવે આપણે જોઈ કે જો બધા લોકો પોતાનું ઝકાત અદા કરતા હોત તો કોઈ દિવસ દુનિયામાં આવી હાલત ન હતી. જો બધા ગરીબનો ખ્યાલ કરતા હોત, મઝલૂમનો ખ્યાલ કરતા હોત, તો આવા જમાનામાં માણસો પાણી વગર કે ખોરાકી વગર એવી રીતે ગુજરી ન જાતે, એવી રીતે એ લોકોની આવી હાલત ન થતી. હવે ઇમામ આવશે એટલે દુનિયાને, આખી દુનિયાને અદલો ઇન્સાફથી ભરી દેશે. પણ આપણને એની પહેલા આપણને અદલો ઇન્સાફ કરવાનું છે, આપણને ઇતરાઈને તૈયાર કરવાનું છે. તો પહેલા આપણે આપણા નફ્સ સાથે અદલ અને ઇન્સાફ કરે. આપણો નફ્સ છે, આપણી રૂહ છે, અલ્લાહની અમાનત છે, એની આપણે હિફાજત કરવાની છે, એના સાથે અદલ અને ઇન્સાફ કરવાનું છે. કેવી રીતે આપણા પોતા સાથે આપણે અદલ અને ઇન્સાફ કરી શકીએ? કોણ મને કહે? આપણા પોતાના નફ્સ સાથે કેવી રીતે અદલ અને ઇન્સાફ થાય? પોતાના નફ્સને ગુનાથી બચાવે. આપણે પોતે પોતે ઝલમ તો નફસી કે છે ઇમામ અલી અલૈહિસ સલામ રેકમેન્ડમાં, આપણે આપણા નફ્સ ઉપર ઝુલમ ના કરે, એના પર અદલ અને ઇન્સાફ કરે. કારણ કે ગુના કરવાથી પછી આપણા નફ્સને જે સજા ભોગવવી પડશે, તો આપણે ઝુલમ કર્યા આપણા નફ્સ ઉપર. અને બીજું કે આપણા ઘરમાં આપણે અદાલત કાયમ કરી, વાત વાતમાં આપણે હરેક ડગલે અને પગલે આપણે પહેલા આપણા ઘરમાં અદાલત